તારીખ 28/7/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કોબામાં પ્રવચન.
પત્રાંક 493 ચાલે છે. નાની પુરુષોએ સમ્યક દર્શનના નિવાસ સ્થાનના ઉત્કૃષ્ટ સ્થાન રૂપે છ પદ કયા છે? એ છ પદની સંકલના પૂજ્ય સુભાગભાઈની વિનંતી છે. મહાકાવ્ય રૂપે, શાસ્ત્ર રૂપે, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ્રસિદ્ધ થઈ છે. ચાલતું વર્ષ આત્મસિદ્ધિ શાસ્ત્રનું શતાબ્દી વર્ષ છે અને આપણે સૌ શતાબ્દી વર્ષમાં આત્મસિદ્ધિ શાસ્ત્રનો મહિમા કરીએ છીએ. તે દ્વારા તે શાસ્ત્રમાં જે પરમાર્થ મૂક્યો છે, પ્રતિપાદિત કર્યો છે, તેનો મહિમા કરીએ છીએ. અને એ શાસ્ત્રના રચયિતા પુરુષ એનો પણ આપણે બહુમાન ભક્તિ મહિમા કરીએ છીએ. એ છ પદ મહાકાવ્ય રૂપે રજૂ થયા એ પહેલા આ પત્ર કૃપાળુદેવે લખેલો છે. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્રનો વિષય પદ્ય રૂપે પ્રસિદ્ધ થયા પહેલા ગદ્ય રૂપે પણ એમને લખી મોકલેલો અને પોતાના જ્ઞાનમાં એ વાત પહેલેથી છે એમ તેમના આગળના વચનામૃતોથી પણ સમજી શકાય એમ છે. સમ્યક દર્શનને પામવા માટે આ છ પદની યથાર્થ સમજણ તો હોવી જ ઘટે છે, પરંતુ સમ્યક દર્શનને પામવાની ભૂમિકામાં આવતા પહેલા જે કેટલીક ભૂમિકાઓ છે મુમુક્ષુની, એ સંબંધીનો નિર્દેશ ગોપાલ દેવે 254 નંબરના પત્રમાં આપ્યો છે. કે જો કોઈ મુમુક્ષુને દ્રઢ મુમુક્ષુતા, મોક્ષાભિલાષ, મોક્ષની કામના, માત્ર મોક્ષાભિલાષ જીવનના ધ્યેય તરીકે, આદર્શ તરીકે, લક્ષ્ય તરીકે નિશ્ચિત થાય, નિર્ધારિત થાય, દ્રઢ મુમુક્ષુતા એ નિર્ધારને કારણે પ્રગટે, તે મુમુક્ષ સ્વચ્છંદના અભાવ માટે પોતાના ચાલતા પરિણામોમાં અપક્ષપાતપણે પોતાના દોષનું અવલોકન કરે અને સ્વચ્છંદની યથાશક્તિ હાનિ કરે, ત્યાર પછી પણ ત્રણ પ્રકારના દોષ જે છે આ જગતના સુખની અલ્પ પણ સુખેચ્છા, સત્પુરુષ પ્રત્યે પરમ વિનયની ઓછપ અને પદાર્થ, આ ત્રણ પ્રકારના પદાર્થના નિર્ણયનો અભાવ છે, અનિર્ણય છે, એ ત્રણ પ્રકારના દોષનો અભાવ કરે. ત્યાર પછી સમ્યક દર્શનને પામવા યોગ્ય થાય. સમ્યક દર્શન એ પરિભ્રમણ કરતા જીવને પ્રાપ્ત થતી અપૂર્વ દશા છે, જે કદી પ્રાપ્ત કરી નથી. જે પ્રાપ્ત કરવાથી જે નિર્વાણ પદને અવશ્ય અવશ્ય અલ્પ સમયમાં પામે છે, એવું સમ્યક દર્શન પામવા માટે કૃપાળુ દેવે મોમોક્ષુતાના ક્રમનો પત્ર 254મો 24મા વર્ષમાં પ્રતિપાદન કર્યો. ત્યાર પછી આ 27મા વર્ષનો પત્ર ચાલે. એ પહેલા પણ એમણે એક વિશેષ વાત કરી છે કે કોઈ પણ જીવને એ મોક્ષાભિલાષ પણ ક્યાંથી પ્રગટે છે, અને પ્રગટે છે ત્યારે કેવા પરિણામ હોય છે, એ પત્ર એમણે 128 નંબરનો પહેલા લખેલો છે. જેમાં પરિભ્રમણની ચિંતના કેવા પ્રકારની હોય અને એ ચિંતનાના ફળ સ્વરૂપે મોક્ષાભિલાષ, મોક્ષનું ધ્યેય કેવા દ્રઢ પરિણામથી ઉત્પન્ન થાય છે, એ દ્રઢતાનો નિર્દેશ 128મા પત્રમાં એમના પોતાના સ્વયંના શબ્દોમાં જબરજસ્ત મુમુક્ષુતાના પાયાનો વિષય મળે છે. ત્યાં કે પાયો કેટલો મજબૂત છે, નિર્વાણ પદ છે એ તો મકાનનો છેલ્લો માળ છે, ત્યાંથી પછી આગળ જવાનું નથી, પણ એ બધા જ માળ જેના આધારે રહે છે એ આધારભૂત પાયો દ્રઢ મુમુક્ષુતાનો છે. એવી દ્રઢ મુમુક્ષુતા પ્રગટ્યા વિના આગળની કોઈ વાત બનતી નથી, અથવા તો ખરેખર મુમુક્ષુને આત્મકલ્યાણ માટેની દિશા સૂઝ પણ આવતી નથી. કૃતિનભાઈ સવારે દિશા સૂઝ માટે આંગળી ચીંધી હતી, એ એક મહત્વપૂર્ણ વિષય છે. કેમ કે ધર્મના ક્ષેત્રમાં આવેલા, ધાર્મિક ક્ષેત્રમાં કાંઈ ને કાંઈ ધાર્મિક ક્રિયા, ધાર્મિક અનુષ્ઠાન, ધાર્મિક આચરણ સૌ કોઈ કરે છે, પણ ખરી દિશા સૂઝ કોઈને જ આવે છે. અને એ દિશા સૂઝ આવવા માટે કૃપાળુ દેવે ઘણી કૃપા કરી છે, ઘણો ઉપકાર કર્યો છે, અને એ વિષયમાં પણ એમણે બહુ જ સ્પષ્ટ, અત્યંત સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. એ માર્ગદર્શન એમણે બે પત્ર દ્વારા આપ્યું છે, 186નો પત્ર છે અને 195નો પત્ર છે. પત્રમાં તો બહુ સ્પષ્ટ નિર્દેશ છે કે માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ હોય તેને જોઈ લો આપણે કૃપાના શબ્દોમાં. પા
9260
માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો આવશ્યક છે. જે કોઈ આત્માને મોક્ષ માર્ગની ઈચ્છા થઈ હોય, પરિભ્રમણથી જન્મ મરણથી છૂટવાની ઈચ્છા ઉત્પન્ન થઈ હોય, તે ધાર્મિક ક્ષેત્રમાં અનેક વિકલ્પો કરે છે. એણે એ બધા વિકલ્પો મૂકી દઈને નીચે લખ્યો છે તે વિકલ્પ સૌથી પહેલા સ્મરણ કરવો અવશ્યનો છે કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી અને તે શું કરવાથી થાય. આ વાક્યમાં અનંત અર્થ સમાયો છે. વાક્ય એક છે બે ટુકડામાં, પણ અર્થ એની અંદર અનંત સમાયો છે. એ અનંત અર્થ સમાયો છે એની પ્રતીતિ ત્યારે આવશે કે જ્યારે ચિંતનામાં જીવ ચડશે ત્યારે. અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના અથવા થયા વિના, તેને માટે દ્રઢ થઈને જોર્યા વિના ચિંતના વિશેષ થવાથી વેદનામાં પરિણમશે, વેદના તીવ્ર થયાથી જૂરણામાં પરિણમશે. એ ચિંતનાના આગળ આગળની ઉપર ઉપરની ડિગ્રીના સ્ટેજ છે પરિણામના. અને એમ થયા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી. માર્ગનું તો ભાન થતું નથી, પણ એ પહેલા જે દિશા શું જ આવે છે તેનું અલ્પ ભાન પણ થતું નથી. વર્તમાનમાં પૂર્વે કોઈ જીવને થયું નથી અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે, અમારા અનુભવથી આ વાત કહીએ છીએ. એટલે જો કોઈ જીવને દિશા સૂજનો પ્રશ્ન સમસ્યા મૂંઝવતો હોય કે મારે કઈ દિશામાં આગળ વધવાનું છે, એને સૌથી પહેલા આ પરિભ્રમણની જૂરણામાં આવવું ઘટે છે. ત્રણેય કાળે વર્તમાન, ભૂત અને ભવિષ્યની વાત લઈ લીધી છે. સિદ્ધાંતિક વાત છે કે ત્રણેય કાળે એ વિના માર્ગની દિશાનો અલ્પ પણ સૂજ આવતી નથી. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે, કોઈને બાકી નથી રાખ્યા. બધા જ મુમુક્ષુઓને કૃપાળુ દેવની આ આજ્ઞા છે એમ સ્પષ્ટ થાય છે. એટલે એ વિચારી લેવું ઘટે છે કે આપણે આ પરિભ્રમણની ચિંતનાથી જૂરણામાં પ્રવેશ કર્યો છે કે નહીં, અને એ કર્યા પહેલાં જ આપણે બીજા વિકલ્પોમાં પડી ગયા છીએ કે આમ સાધન કરીએ, આમ સાધન કરીએ, ફલાણું સાધન કરીએ, ઢીકણું સાધન કરીએ. સાધન અનેક હોવા છતાં પણ સાધનનો ક્રમ છે એ વાત વિસ્મરણ કરવા જેવી નથી. કોઈ પણ કાર્ય, કામની સુવ્યવસ્થા પૂર્વક હોય છે. જ્યાં સુધી કામની સુવ્યવસ્થા ન સંભાળીએ અને આપણી મનમાની પ્રવૃત્તિ, જેને ધાર્મિક ક્ષેત્રમાં સ્વચ્છંદ કયો છે, એ સ્વચ્છંદપૂર્વક કોઈ પણ સાધન કરીએ તો તેથી કાંઈ આત્માને લાભ ન થાય. પરંતુ જ્ઞાની પુરુષની આજ્ઞાએ ચાલવું જરૂરી છે. આપણને એ ક્રમની સમજ ના હોય એ સમજી શકાય એવી વાત છે. પરંતુ આવા મહાન જ્ઞાની પુરુષો પોતાના અનુભવથી કેટલીક વાત અતિ સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂક્યા છે, કહી ગયા છે, એના ઉપર આપણું લક્ષ્ય અને ધ્યાન જવું જોઈએ. આ તો પોતાના પ્રયોજનનો વિષય છે કે મારું આત્મકલ્યાણ કેમ થાય. જે પરિણામોથી આત્મ આ પોતાનું કલ્યાણ થાય કે અકલ્યાણ થાય એની સૂઝ પોતાને જ ન હોય તો એ પરિણામના વિવેકમાં કેવી રીતે જીવનો પ્રવેશ થાય. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે. એ પહેલા આપણે જાણી લીધું હોય કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, પણ ખરેખર તે પહેલા તે વાત ખરેખર સમજવામાં જાણવામાં આવી નથી એમ સ્વીકારી લેવું જોઈએ. અને પહેલા જ આ ભૂમિકામાં બધા વિકલ્પો છૂટીને પ્રવેશ થવો ઘટે છે. એ પરિભ્રમણની ચિંતના કેવી થાય છે એનો નમૂનો 128 પત્રના પહેલા ચાર પેરેગ્રાફમાં છે કે જે મહાવૈરાગ્યને ઉત્પન્ન કરે છે. એટલે બીજા તબક્કામાં જીવનો પ્રવેશ થયો વૈરાગ્યમાં. વેદનાપૂર્વકના વૈરાગ્યથી પરિભ્રમણના નાશનો, જન્મ મરણના નાશનો અને મોક્ષનો જે ધ્યેય, જે લક્ષ્ય, જે અભિલાષા ઉત્પન્ન થયા એ કોઈ પણ ભોગે શીઘ્રપણે પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા અને ભાવનામાં પ્રવેશ થયો કે ગમે તે થઈ જાઓ, ચાહે તે પ્રકારના દુઃખ આદિ વ્યાધિ ઉપાધિ ઉપસર્ગ પરિશ્રમ આવી પડો, આ કરવું છે, કરે છૂટકો છે. ત્યાં વિના હેજી તારો કોઈ રીતે છૂટકો થાય એવો નથી. એ જે શબ્દો કૃપાળુ દેવના છે એ સ્પષ્ટપણે સૂચવે છે કે આ પ્રકારનો મજબૂત પાયો નાખ્યા વિના આગળના પરિણામોનું ચણતર શક્ય નથી. જ્યારે આપણા આજના સ્વાધ્યાયમાં સમ્યક દર્શનના નિવાસના સ્થાનનો આપણે વિચાર કરવા સામૂહિક રીતે એકત્ર થયા છે ત્યારે સમ્યક દર્શન સુધી પહોંચવાના ક્રમનો વિષય પણ કૃપાળુ દેવના વચન અનુસાર અથવા અનંત જ્ઞાનીઓના એક જ માર્ગ અનુસાર એક વખત એ ક્રમને સમજી લેવો જોઈએ, જરૂરી છે. અને એ ક્રમમાં પ્રવેશ ન થયો હોય તો પ્રવેશપૂર્વક આગળ વધવું છે, વ્યવસ્થિતપણે આગળ વધવું છે. એટલું વિચારવું નહીં અને એ રીતે આગળ વધાર્યું હોય તો પણ એ પણ તપાસી લેવું રહ્યું કે ક્યાં સુધી પહોંચાયું છે. દરેક ઉપરની ઊંચી ઊંચી જે આત્માની અવસ્થાઓ છે એ અવસ્થાઓ બધી જ ક્રમથી આવે છે. એવી એક સાધનાના ક્રમની સુવ્યવસ્થા અનાદિ અનંત જિનેન્દ્રના માર્ગમાં પ્રસિદ્ધ છે. જિનમાર્ગને વિશે 14 ગુણ સ્થાનોનું નિરૂપણ અનાદિ અનંત છે, એમાં કોઈ ફેરફાર કોઈ કાળમાં નથી. કેવળ જ્ઞાનાદિ જે મોક્ષની અવસ્થા છે એ અવસ્થા મુનિદશાના સદભાવપૂર્વક હોય છે. ક્રમમાં પહેલા મુનિદશા આવે અને પછી
કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા માટેની આ પૂર્વ શરત છે, સબ્જેક્ટ ટુ કન્ડિશન. કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમને થતું નથી. મુનિ દશા છે એ સમ્યક દર્શન વિના કોઈને સાચી ભાવલિંગી મુનિ દશા ઉત્પન્ન હોઈ શકે નહીં. મુનિ દશા યોગ્ય બાહ્ય ત્યાગ 28 મૂળગુણ પંચમહાવ્રત આદિ સમિતિ ભુક્તિનો જીનાગમ પ્રમાણે, જીનોક્ત આજ્ઞા પ્રમાણે વ્યવહાર હોય તો પણ એ બાહ્ય વ્યવહાર છે. અંતરંગ છઠ્ઠા સાતમા ગુણસ્થાનની શુદ્ધિ વિશેષ સમ્યક દર્શન વિના કોઈને પ્રાપ્ત ન હોય. એટલે શાસ્ત્રમાં મુનિના દ્રવ્યલિંગ અને ભાવલિંગ એવા બે ભેદ છે. જ્યાં ભાવલિંગ નથી પ્રગટ થયું ત્યાં માત્ર દ્રવ્યલિંગી મુનિનો નિર્દેશ છે. અને એવી જે મુનિ દશા છે એ સમ્યક દર્શન વિના નથી હોતી, તો સમ્યક દર્શન પણ પદાર્થ નિર્ણય વિના નથી હોતો. એ ક્રમ કૃપાળુ દેવે જેમ 254માં સ્થાપ્યો છે એવો જ એક ક્રમનો પત્ર છે 751 નંબરનો. ત્યાં સમ્યક દર્શનનો એક ક્રમ લીધો છે કે પરમાર્થ નિર્વિકલ્પ આત્મ સ્વરૂપની જે પ્રતીતિ છે તે પરમાર્થ સમ્યક દર્શન છે, સ્વાનુભવ છે એની અંદર. અને તે પહેલાં પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ એવું બીજું સંકેત તેને 254માં પદાર્થ નિર્ણય કયો છે એની પ્રાપ્તિ હોય છે. એ પદાર્થ નિર્ણયમાં સ્વરૂપની ઓળખાણનો વિષય છે, એવું લાંબુ પ્રકરણ છે ઓળખાણનું. અને એ પદાર્થની ઓળખાણ વિના સમ્યક દર્શન ન હોય તેમ પદાર્થની ઓળખાણ પણ સત્પુરુષની ઓળખાણ વિના ન હોય. એ પ્રથમ સંકેતનું છે 751. જ્યાં સત્પુરુષની ઓળખાણ થઈ ત્યાં તેમના વિશે જે વિનયની ઓછક હતી એની પૂર્તિ થાય છે. અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિરૂપ પરમ ધર્મ મોક્ષનો પ્રગટ થાય છે. ઓળખાણ વિના પરમેશ્વર બુદ્ધિ આવે નહીં. આ પ્રશ્ન થોડો જટિલ છે. શાસ્ત્રના ભણેલા વિદ્વાનોને પણ મૂંઝવે એવો છે. કેમ કે સત્પુરુષનું ગુણસ્થાન આત્મજ્ઞાન ચોથું ગુણસ્થાન છે, અવિરત છે. અને બહારમાં એનું કોઈ ચિહ્ન જોવામાં મળતું નથી. એમાં પરમેશ્વર બુદ્ધિ કેવી રીતે લાવવી? આપણે તો અત્યારે કૃપાળુદેવને સ્વીકારીએ છીએ, બહુ સારી વાત છે. પણ તેમની હયાતીમાં એક 24 કે 27 વર્ષનો છોકરો આજનો ગણાય છે. આપણે ત્યાં હોય છે ને 25-27 વર્ષના છોકરાને આપણે જે છોકરો જ કહીએ, એ ઉંમરમાં અને મુંબઈની પેઢીમાં બહુ મોટા પ્રમાણમાં ધંધાનો કારોબાર ચલાવતા સુકાની, એ પેઢીઓના સુકાની હતા, જેટલી પેઢીઓની ચાલતી હતી એના એ સુકાની હતા, રાહબર હતા. નાની ઉંમરમાં વિશેષ પ્રજ્ઞા હોવાને કારણે લૌકિક વિદ્યા પણ એમની અસાધારણ હતી અને અલૌકિક વિદ્યા તો આપણું હૃદય ને મસ્તક બંને નમી પડે એવી હતી. એ લેબાસમાં, એ વેશમાં, એ ઉંમરમાં એમને એવા મહાન પુરુષ તરીકે સ્વીકારવા એ ઓળખાણ વિના સંભવિત નથી. ઓળખાણ ન હોય કોઈ રીતે સ્વીકારવા એ સહેલી વાત નથી. એના માટે જે યોગ્યતા જોઈએ એ યોગ્યતાનો નિર્દેશ આપણે ગઈકાલની ચર્ચામાં કરેલો, જેનો આપણે આધાર લીધો હતો પત્રાંક નંબર 674. એ સત્પુરુષની કે વિતરાગની ખરી ઓળખાણ કેવી યોગ્યતા પૂર્વક થાય છે, એટલે એ ઓળખાણ માટે પણ યોગ્યતાની આવશ્યકતા છે. અને એ બધા જ પ્રકારની ઉપર ઉપરની દશાની યોગ્યતાનું મૂળ ક્યાં પડ્યું છે? પરિભ્રમણની ચૂર્ણામાં પડ્યું છે. પાયો ત્યાંથી નાખ્યો છે કૃપાળુ દેવ. એ પ્રમાણે મહાપુરુષોના માર્ગે આપણે ચાલીએ તો અવશ્ય અવશ્ય સુગમપણે, અગમ અગોચર એવા માર્ગમાં પણ સુગમપણે ચાલવાની શક્તિમાન થઈ શકીએ. નહીતર અનેક પ્રકારના ધર્મ સાધન કરવા છતાં પણ જેમ અનંત કાળ અત્યાર સુધી આપણો વીત્યો જ છે, એવું નથી કે ગત અનંત કાળમાં આપણી ઉત્પત્તિનો તો કોઈ છેડો જ નથી કાળમાં. ગત અનંત કાળમાં આપણે ધર્મ સાધન નથી કર્યા એવું કઈ નથી. વ સાધન 12 અનંત કિયો, પણ જ્ઞાની પુરુષના માર્ગે જ્ઞાની પુરુષની આજ્ઞાએ ચાલવું એટલું પાકું નિર્ધારમાં હોવું જોઈએ અને એ જ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. એક સામાન્ય દ્રષ્ટાંત લઈએ કે એક 1.5 ઇંચનો સ્ક્રૂ, આટાવાળી ખીલી આવે છે ને, સ્ક્રૂ કહીએ છીએ આપણે, એ લાકડાની અંદર ફિટ કરેલો હોય, એને આપણે બહાર કાઢવો હોય તો આંગળીથી ખેંચી ખેંચીને મથી જઈએ, આંગળી છોલાઈ જાય, સ્ક્રૂ બહાર ન નીકળે. આપણી તાકાત ભલે ભેંસને ધક્કો મારવાની હોય અને ધક્કો માર્યો તો ભેંસ પણ ગળથોલું ખાઈ જાય, પણ 1.5 ઇંચનો સ્ક્રૂ કાઢવો હોય ને તો આંગળીથી ન નીકળે. એટલે આપણે પકડ લઈએ તો પણ એ સ્ક્રૂ ખેંચવો મુશ્કેલ છે, કેમ કે એના આટામાં લાકડું ભરાયેલું છે. પણ જો સ્ક્રૂ ડ્રાઈવરથી એને પીલવામાં આવે તો સેકન્ડોમાં એ સ્ક્રૂ નીકળી જાય અને નીતર આખો દી મથો કે નીકળવો મુશ્કેલ છે. નાના એવા કામમાં પણ એની શું વ્યવસ્થા છે, એનું ચોક્કસ સાધન છે, એની ચોક્કસ પ્રક્રિયા છે. તો આપણે અનાદિથી ચાલતા એવા સંસારનો અભાવ કરીને, સંસારના સર્વ પ્રકારના જન્મ મરણ આદિ પીડા અકસ્માત બાધાના ટેન્શનના બધા જ દુઃખોનો અભાવ કરીને નિર્વાણ પદની પ્રાપ્તિ કરવા જેવું મહાન કાર્ય કરવું હોય તો એની સુવ્યવસ્થા વિચાર્યા વિના ગામડાના માણસો સડકે ચાલવાના બદલે ઉભાંગડે ચાલે એમ ઉભાંગડે ચાલવાથી તો આ માર્ગનો તો પત્તો ખાય એવો નથી અને અત્યાર સુધી નથી ખાધો, એનું કારણ પણ એમ જ દેખાય છે. આ વાત ઉપર, આ વિષય ઉપર આ મુદ્દા ઉપર કૃપાળુ દેવનું ઘણું વજન છે અને એનો નિર્દેશ એમણે 783 નંબરના પત્રમાં કરેલો છે. 783 નંબરના પત્રમાં સુભાગભાઈના દેહાંત થયા પછી તેમના પરિવાર ઉપર આ પત્ર લખાયેલો છે, પણ એ પરિવારના પત્રોને લખતા પહેલા એમણે સુભાગભાઈનું જે સ્મરણ આવ્યું છે એમાં સ્મરણના વચનમાં આંગળી ચીંધી છે કે સુભાગભાઈમાં વિશિષ્ટતા શું હતી. એક તો એમની મુમુક્ષુ દશા, દ્રઢ મુમુક્ષુતા જે હતી તે, તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેમનો અદ્ભુત નિશ્ચય. જો કેટલું સ્પેસિફાય કર્યું છે કે મારે જ્ઞાનીના માર્ગે ચાલવાનું છે. સુભાગભાઈને બહુ શાસ્ત્રોનું જ્ઞાન નહોતું, એ વિદ્વાન નહોતા, પંડિત નહોતા, એક સાધારણ ગામડાના સાધારણ વેપારી હતા, જે રૂ કાલાનો સિઝનલ વેપાર ઝાલાવાડમાં થાય છે. આપણે અમે ઝાલાવાડના છીએ, એ બાજુના છીએ, એટલે ખબર છે ત્યાં વરસાદ ઓછો પડે અને ઓછા વરસાદમાં કપાસ, કાલા અને ઘઉં જેના થાય ખેતરોમાં, એ કાલાનો વેપાર સિઝનલ કરે. પણ એક સૂઝ આવી ગયેલી, હુનાર પણ કોઈ સારું હતું, કોઈ સત્પુરુષને શોધતા હતા, શોધતા શોધતા એમના ભાગ્ય જોઈએ અથવા મહાભાગ્ય કહીએ, કૃપાળુ દેવનો પત્તો લાવ્યો, નિર્ણય કરી લીધો. એ કહે તે માર્ગે ચાલવું છે, મારી ઈચ્છાએ, મારી મતે કલ્પનાએ, મને ઠીક લાગે એમ હવે કરવું નથી. 200 નંબરના વચનાવલીમાં એ વિષય પહેલા 24મા વર્ષમાં આવી જાય છે અને એમને ખૂબ ચિત્ત પ્રસન્નતા થઈ છે. એ વચનાવલી વાંચીને લખી છે તો મણિભાઈ માટે પણ, સૌભાગભાઈને પણ એટલો જ પ્રમોદ થયો છે. અને એમનો નિર્ણય કેવો હતો એ વિષયમાં કૃપાળુદેવના જ્ઞાનમાં સૌભાગભાઈ કેવા હતા એમનું સ્મરણ કરીને અહીંયા એમણે બતાવ્યું છે. આ એક બહુ મોટો ગુણ છે. જ્ઞાનીની આજ્ઞાકારિતામાં રહેવાનું, આજ્ઞા બહાર ગયો, મથી મથીને મરે, માર્ગે ચડે નહીં. જ્ઞાનીની આજ્ઞાએ રચનાવલી 208માં લખે છે, અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પામે. આણા એ ધમ્મો, આણા એ તવો, 194 નંબરના પત્રમાં ઋષભદેવ ભગવાનથી માંડીને અંતિમ કેવડી જંબુ સ્વામી સુધીના જે કાંઈ કેવડીઓ થયા એને એ જ ઉપદેશ મળેલો, એ જ ઉપદેશ પ્રાપ્ત થયેલો, એ વાત ઉપર કૃપાળુદેવનું કેટલું વજન છે એ 194 નંબરનો પત્ર પણ આપણે સૌની વચ્ચે પ્રસિદ્ધ છે. આ બધી પૂર્વ ભૂમિકાની અપેક્ષા રાખીને હવે આ 6 પદના પત્રને આપણે સમજવાનું છે. એમને એમ સીધું કોઈ કામ થઈ જાય છે કે ચાલો આ 6 પદની વાત છે ને, આપણી બુદ્ધિ તો આવા 600 પદ હોય તો સમજે એવી છે, કેમ કે આપણે વેપારી લોકો છીએ. વાણિયાના હાથમાં ધર્મ આવ્યો છે હમણાં. વેપારી લોકો એક માત્ર પાસનો ધંધો કર્યો એટલે 10,000 આઈટમો એની દુકાનમાં. મોટો પાર્ટ બિઝનેસ કરે છે ને, 10,000 આઈટમ નો વેપાર કરનાર ને 6 વાત ની શું સમજવામાં વાર લાગે. અને બુદ્ધિ તો બુદ્ધિની જે બુદ્ધિ શક્તિ છે, સૂક્ષ્મ જ્ઞાનમાં જે શક્તિ છે, ભલે એ બાહ્ય જ્ઞાન છે, એનું કામ તો કરે જ, કોઈ ને કોઈ ક્ષેત્રમાં કામ કરે છે અવશ્ય. એટલે 6 પદે મોટી વાત ન લાગે સમજવામાં, છતાં પણ યોગ્યતા છે એ મોટી વાત છે. 6 પદ કેવળ સૂક્ષ્મ જ્ઞાન ગોચર કરી લઈએ માટે સમ્યક દર્શન થાય એમ કોઈ વાત નથી. એ 6 પદ સમજવાની યોગ્યતા પૂર્વક 6 પદ સમજાય તો સમ્યક દર્શન થાય એ વાત એના ગર્ભમાં રહેલી છે. એટલું અહીંયા વિચારવા માટે આટલો સમય આપણે સ્વાધ્યાય કરતા પહેલા અત્યારે લીધો છે. હવે જે પ્રથમ પદની ચર્ચા ચાલે છે એ વિષયમાં થોડું વિશેષ વિચારીએ કે આત્મા છે એનું પ્રત્યક્ષ પ્રમાણ છે શું કહેવા માંગે છે. ઘટપટ આદિ પદાર્થો જેમ સમવ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાનમાં છે કે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, અહીંયા ઘડો પડેલો છે, અહીંયા આપણા વસ્ત્રો પડેલા છે, પણ આત્મા છે એ દ્રષ્ટાંત અનુસાર એનું પ્રત્યક્ષ પ્રમાણ ચૈતન્ય સત્તાનું હોવાપણું છે. કે ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ, ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ એટલે સ્વભાવ, ચેતનામાં પ્રત્યક્ષપણું એનો એક ગુણ છે. કાલે ભેદ જ્ઞાનની જે ચર્ચા ચાલી એમાં આપણે છેલ્લું સ્ટેજ ભેદ વિજ્ઞાનમાં પ્રત્યક્ષતાનું લીધેલું કે વેદ્ય વેદક ભાવે ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ સમજાય છે. આ તો સમ્યક દર્શન થાય એની વાત છે ને, ભેદ જ્ઞાન પૂર્વક સમ્યક દર્શન સ્વાનુભવ થવાનો છે. તો એમાં પ્રત્યક્ષતા શું છે? કૃપાલુદેવે એક શબ્દ મૂકી દીધો, એના ગર્ભમાં ઘણી વાતો કરી છે. તો પોતાની જે ચૈતન્ય સત્તા છે એનું પ્રત્યક્ષ પ્રમાણ હોવાપણાનું પ્રત્યક્ષ પ્રમાણ આપણી પાસે એની પ્રત્યક્ષતા પોતે જ છે ચૈતન્ય સત્તાને. બીજાથી એને શું પ્રમાણ આપીએ? આત્માનું હોવાપણું પ્રત્યક્ષ છે અને તે પ્રત્યક્ષતા સંવેદનથી છે, વેદન વિના પ્રત્યક્ષતા સમજાય નથી. જ્ઞાન વેદન વિના, વેદન કહો કે અનુભવન કહો, જ્ઞાનમાં રહેલું, જ્ઞાનમાં પરિણમતું જે જ્ઞાન વેદનપણું ત્યાંથી પ્રત્યક્ષતા સમજાય છે અને ત્યાંથી અસ્તિત્વ ગ્રહણ થાય છે. આત્મા એક અરૂપી પદાર્થ હોવાને લીધે ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં જે જે પદાર્થો જ્ઞાન ગોચર થાય છે તે બધા બાહ્ય ઉપયોગથી, બહિર્મુખ ઉપયોગથી જાણી રહ્યા છે આપણે. અને તે રૂપી પદાર્થ છે એટલે પુદ્ગળ પદાર્થોનું આપણને જ્ઞાન થાય છે. એમાં પણ અરૂપી પદાર્થ, અરૂપી જળ પદાર્થોનું જ્ઞાન નથી થતું, પણ રૂપી એક જળ પુદ્ગળ છે તેના અનેકવિધ પ્રકારના પર્યાયોનું જ્ઞાન પાંચ ઇન્દ્રિયો દ્વારા થાય છે. પછી એનો વિશેષ વિચાર મન દ્વારા થાય છે, પણ પ્રથમ મતિ જ્ઞાન પાંચ ઇન્દ્રિયો જ્ઞાન દ્વારા પરિણમે છે. અહીંયા આત્મા કોઈ રૂપી પદાર્થ નહીં હોવાને લીધે પોતે જ અરૂપી પદાર્થ હોવાથી અરૂપી ચૈતન્ય સત્તાની હૈયાથી એનું અસ્તિત્વ પોતાને જ કેવી રીતે ગ્રહણ થાય એ એક બહુ મોટી સમસ્યા છે. અને એ સમસ્યાનું સમાધાન એ છે કે ઇન્દ્રિય જ્ઞાનથી તો એ નહીં જ જણાય. એટલે ભૌતિક પદાર્થો જે રીતે આપણે જાણી રહ્યા છીએ અને કોઈ પણ વૈજ્ઞાનિકો પણ ભૌતિક પદ્ધતિથી એની શોધ કરવાનો પ્રયત્ન કરે તો આત્મા નામનો પદાર્થ એને સમજાય એવું નથી કે એનું અસ્તિત્વ પકડાય એવું નથી. અહીંયા તો નિજ અસ્તિત્વની વાત છે, બીજા આત્માઓના અસ્તિત્વનો પણ સવાલ નથી. સમ્યક દર્શનમાં નિજ અસ્તિત્વની પકડ આવે છે શ્રદ્ધાને. તો એ નિજ અસ્તિત્વને જાણવું છે એ કેવી રીતે જાણવું, એ હોવાનું પ્રત્યક્ષ પ્રમાણ સપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા છે. અને એ ચેતનામાં ચેતવું, વેદવું, અનુભવવું એવો એક અનુભવ કરવાનો મૂળ છે અને તે વેદનથી ગ્રહણ થાય છે. સ્વયંના વેદનથી જ ચૈતન્ય સત્તાનું ગ્રહણ થાય, અન્યથા બીજો કોઈ પ્રકાર નિજ અસ્તિત્વને ગ્રહણ કરવાનું નથી. નિર્ણયપણે, ઓળખાણપણે, ભાષ્યમાનપણે એનો પ્રથમ અનુભવાંશ પદાર્થના નિર્ણયમાં બીજા સંકિતમાં 751 પત્રો અનુસાર છે. અને એનો સાક્ષાત્કાર જ્યારે સમય સારની 143 અને 144 ગાથા કરતા કર્મધ્યાયકારની અંતિમ બે ગાથાઓમાં સ્પષ્ટ કરેલો છે કે આત્મ સાક્ષાત્કાર સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવું નામ કોને અપાય, તે સ્વરૂપનો પ્રતિભાસ, સ્વરૂપનો નિર્ણય થયા પછી પણ હજી એક નિશ્ચય નયનો પક્ષ ઉત્પન્ન થાય છે અને એ નિશ્ચય નયના પક્ષને અતિક્રાંત કરીને, પક્ષાંતિક્રાંત થઈને જે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય છે ત્યારે જ તે જીવને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા મળે છે. ત્યાં સુધી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની સંજ્ઞા આપવા યોગ્ય નથી. પરિણામ ગમે તેવા હોય અને બાહ્યાચરણ ગમે તેવું હોય, પણ આ ભૂમિકાને જ સમ્યક દર્શન એવું નામ મળે છે. એ સૈદ્ધાંતિક વાત આચાર્ય દેવોએ ત્યાં મૂકેલી છે. અહીંયા એ ભૂમિકાને એ પદને પહોંચવા માટે આત્મા છે, આત્માનું અસ્તિત્વ ગ્રહણ જે થાય છે એ આત્માના પ્રતિભાસ કાળે થાય છે, આત્માને ઓળખાણ કાળે થાય છે, અને એ જ વિષયનો સ્પષ્ટ નિર્દેશ કૃપાળુ દેવના શબ્દોમાં વ્યાખ્યાન સાર 1 220 નંબરનું વચનામૃત છે. પાનું છે 760. આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. શું કહે છે એની અંદર? આજ સુધી એટલે અનંતકાળથી વર્તમાન દિવસ ચાલે છે ત્યાં સુધીમાં પોતાનું અસ્તિત્વ જ ભાસ્યું નથી. આત્મા છે એના ઉપર ચાલે છે. રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ મેળવી લેવાનો છે કે આત્મા છે એ અસ્તિત્વનો છે, પણ અસ્તિત્વને જાહેર કરે છે. તો મારું અસ્તિત્વ મને ભાસ્યું છે કે નથી? આજ સુધી નથી ભાસ્યું. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યત્વ પ્રાપ્ત થાય છે. સમ્યક દર્શનનો નિવાસસ્થાનનો એક પાસો ચાલે છે, 6 પદ માંથી 1 પદ ચાલે છે કે અસ્તિત્વ ભાસ્યું સમ્યત્વનો અંગ છે. શું કહ્યું? કારણ છે એ શબ્દ ઓછો પડ્યો છે કૃપાળુ દેવને. આમ તો પૂર્વ પર્યાય હોવાથી એને બીજું સંકેત કહ્યું છે, અને કારણમાં કાર્યનો ઉપચાર કરીને એ વાત કરી છે. એમ 751માં તો સ્પષ્ટ કરેલું છે, પણ કારણ શબ્દ અહીંયા એમને ઓછો પડ્યો છે એટલે અંગ છે એમ કહ્યું કે તો અંગભૂત વાત છે. ક્રમમાં એ આવે પછી સમ્યક દર્શન આવે. અસ્તિત્વ ભાસે, અસ્તિત્વ ગ્રહણ થાય પછી સમ્યક દર્શન આવે, એ સમ્યક દર્શનનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દ્રષ્ટિની માફક નજરાય છે, નજરબંધીમાં થાય છે ને એવું. અને જ્યારે નજરબંધી થાય અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. આ બહુ ઊંડું પ્રકરણ છે સ્વરૂપ નિશ્ચયનું. એવું શું ભાસે કે આત્મા ત્યાંથી ખસી જ ન શકે? અનંત સુખનો સાગર ભાસે છે આત્મામાં જે છે, પછી ક્યાંથી ખસે? જુઓ, આપણા જીવે સુખ મેળવવા માટે શું શું નથી કર્યું, કયો આપણો નિશ્ચય પૂતગળમાં સુખનો છે એટલે એ માટે આપણે શું શું નથી કર્યું. ભલે ઊંધો નિશ્ચય છે, ઉલટો નિશ્ચય છે, પણ એ ઉલટા નિશ્ચયને અનુસરીને શું શું નથી કર્યું. જે જીવો કતલખાના માંડીને બેઠા છે એ પણ ભૌતિક સુખની પ્રાપ્તિ માટે, અને જે જીવો સામાન્ય ચણા મુંદરાનો શિંગડાળિયાનો વેપાર કરે છે એ પણ સુખ પ્રાપ્તિ માટે, અને 50,000 કરોડનું કોઈ ઇન્ડસ્ટ્રી નાખે તો સુખ પ્રાપ્તિ માટે, નોકરી કરે તો સુખ પ્રાપ્તિ માટે, જેનાથી સુખ માન્યું છે એની પાછળ જાનનું જોખમ કરવા આપણે તૈયાર થઈએ છીએ. 40,000 ફૂટ પ્લેનમાં ઉડીએ છીએ ધંધા માટે, ખબર નથી કે પ્લેન તૂટે તો આડકું પણ હાથમાં ના આવે, અને ક્યાં તૂટે એનો કઈ ભરોસો નથી. છતાં એ સાહસ, એ જોખમ શા માટે લઈએ છીએ? સુખ પ્રાપ્તિ માટે. સુખ પ્રાપ્તિ માટેના જીવે એટલા જાવા નાખેલા છે કે જેનો કોઈ હિસાબ જ નથી, હિસાબ કરી શકાય એવું નથી.
એવા આ જીવને દરિદ્ર છે, સુખ નથી મળ્યું. સુખના અભાવથી એ દરિદ્રી થયેલો છે, દિનહીન થઈને. જે પૂતગળોમાં સુખની ગંધ નથી એ પૂતગળો પાસે સુખની ભીખ માગી રહ્યો છે અનંતકાળથી, દિનહીન થઈને ભટકી રહ્યો છે. એવા આ જીવને પોતાના અંતરમાં સુખનો સમુદ્ર ઉછળતો ભાસે, અસ્તિત્વ ગ્રહણમાં આ બધું છે, ત્યારે પછી આત્મા ત્યાંથી ક્યાંથી ખસે? કેમ કે એ આત્માના અસ્તિત્વમાં સિદ્ધ સમાન સદાપદ મેરો સર્વ જીવ છે, સિદ્ધ સમ પોતાનું સિદ્ધ પદ ભાસે છે, પ્રત્યક્ષ અંશે પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય છે. જે બીજું સંકેત લીધું છે એ સ્પષ્ટ અનુભવાંશ છે, અનુભવમાં પ્રત્યક્ષતાનો અંશ છે. અને વિશ્વાસ આવે છે કે હું આવો સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છું, હું કોઈ પ્રામણ પામર પ્રાણી નથી સંસારનો. પામરતાની બધી જ કલ્પના, બધો જ નિશ્ચય બદલાઈને એક નવો સ્વરૂપ, નિશ્ચય પદાર્થ, નિર્ણય ઉત્પન્ન થાય છે, ત્યારે આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તો પણ પગ પાછા પડે છે, એટલે કે પ્રકૃતિ જોર આપતી નથી. ક્રોધમાન માયા લોભની પ્રકૃતિ છે મુખ્ય ચાર, એ અંગેના પરિણામ પછી તીવ્રપણે ના આવે, મંદપણે જ આવે, જોર ન ખાઈ શકે. કેમ કે એના અભાવ સ્વભાવે પોતાનું સ્વરૂપ પ્રતિભાષ્યું છે. અરે એક વખત સમ્યક આવ્યા પછી પણ તે પડે તો પાછો ઠેકાણે આવે છે, એટલે ફરીને સંકેતની પ્રાપ્તિ કરે છે. સંકેત થયા પછી મિથ્યાત્વ આવવાની સંભાવના છે, જ્યાં સુધી ક્ષાયિક પણ ન આવે ત્યાં સુધી સંકેતમાં ઉપશમ અને ક્ષયોપશમ બંને. સંકેત એવા છે કે રુચિ ફેર થાય, પૂતગળ સુખની રુચિ જાગે, તુજી મિથ્યાત્વમાં આવી જાય. પણ પાછો એ સંકેતમાં આવવાનો આવવાનો ને આવવાનો, અને એનું મૂળ કારણ અસ્તિત્વ ભાષ્યું તે છે. આ વાતમાં ના ઊંડાણમાં ગર્ભમાં જે કારણ લખ્યું છે એની અંદર ગર્ભમાં એક એવી વાત છે કે જ્યારે આવું અસ્તિત્વ ભાસે છે, પદાર્થ નિર્ણય થાય છે, આત્મા છે એવું જ્યારે ભાષ્યમાન થાય છે, બુદ્ધિથી તો આપણને અત્યારે પણ સમજાય છે અને આપણે સ્વીકારીએ છીએ, કેમ કે એક તો કૃપાળુના વચન છે, આપણને એમના ઉપર શ્રદ્ધા છે અને બુદ્ધિથી પણ એ સંમત થઈ શકે એવી વાત છે. પણ એટલેથી પતે એવું નથી. અસ્તિત્વ જે ભાસવું છે એ પદાર્થ નિર્ણય સુધીનો વિષય છે પારમાર્થિક રીતે. અને જ્યારે અસ્તિત્વ ભાસે છે ત્યારે એક ઘટના એવી ઘટે છે કે જે સંકેતથી પડે તો પણ ફરીને સંકેતમાં લઈ આવે, તે ઘટના કઈ? એ ઘટના છે સ્વરૂપ વિશેના સ્વભાવના સંસ્કાર. જ્યારે કોઈ પણ જીવને પોતાનું અસ્તિત્વ ભાસે એટલે પોતાનું જે સ્વરૂપ છે એ ભાષ્યમાન થાય, જ્ઞાનમાં ભાષ્યમાન થાય અને વિચારમાં આવે, એમાં ફરક એટલો છે કે કેવળ એ સંબંધીનો જે વિચાર છે એમાં હું આવો છું એમ લાગતું નથી. વિચારમાં આવે છે પણ એની અસર થઈને લાગતું નથી, અને ભાષ્યમાન થવામાં લાગવા માંડે છે કે હું માણસ નથી પણ હું એક સિદ્ધ સમાન સિદ્ધ સ્વરૂપી આત્મા છું. આખો નિશ્ચય બદલાય છે પોતાના વિશેનો. એ ફિલિંગ સ્ટેજ છે, થિંકિંગ સ્ટેજનો વિષય નથી માત્ર. જ્યારે એ લાગવા માંડે છે ત્યારે એને ભાષ્યમાન થયું એમ કહીએ, અને જ્યારે એ ભાસવા લાગે છે ત્યારે આત્મ સ્વરૂપ જેટલો અનંત મહિમાવંત છે તેટલો મહિમા પણ જ્ઞાનમાં પ્રતિભાસે છે, અને એ મહિમા, એ સ્વરૂપનો મહિમા સ્વરૂપની અત્યંત રુચિને જાગૃત કરે છે. આવી જે સ્વરૂપની આત્મરુચિ, અત્યંત રુચિ ના કાળમાં તે આત્માને સ્વભાવના સંસ્કાર પડી જાય છે. આ સંસ્કાર શાશ્વત એવા આત્મ સ્વરૂપના હોવાથી કદી તેનો નાશ થતો નથી. કોઈ જીવને એવું પણ ઘટના ઘટે છે કે અહીં સુધી પહોંચે ને આયુષ્ય પૂરું થઈ જાય, સમ્યક દર્શન થયા પહેલા જ પદાર્થ નિર્ણય થઈ જાય, મોક્ષની ભૂમિકામાં આગળ વધતો 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 ઠેર ટોચ સુધી પહોંચે, એટલે 254 માં જે છેલ્લું પદ લીધું પદાર્થ નિર્ણય, ત્યાં સુધી પહોંચી જાય, સ્વભાવના સંસ્કાર પડી જાય, આયુષ પૂરું થઈ જાય. પરંતુ બીજા જ ભાવમાં સંસ્કારવશ જીવ અલ્પ પ્રયાસે આત્મસ્થિતિને પામે છે. જે અભ્યાસ થવો ઘટે અતિ પરિશ્રમે, તે અલ્પ પરિશ્રમે થાય ત્યારે સમજવું કે કોઈ પૂર્વ સંસ્કાર લઈને જીવ આવેલો છે. પૂર્વ સંસ્કારી જીવને નિસર્ગાત સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. તત્વાર સૂત્રમાં ભગવાન ઉમા સ્વામીએ સમ્યક દર્શનની ઉત્પત્તિમાં બે પ્રકાર લીધા છે, નિસર્ગાત અધિગમાત્વા. સમ્યક દર્શન નિસર્ગથી પણ ઉત્પન્ન થાય છે અને અધિગમ એટલે નિમિત્તના સદભાવમાં પણ ઉત્પન્ન થાય છે. સાચા વિતરાગી દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષના નિમિત્તે સમ્યક દર્શન થાય, એ અધિગમ જ સમ્યક દર્શન છે. અને પૂર્વ સંસ્કાર લઈને સત્પુરુષના અસદભાવમાં કે મુનિ કે કેવળીના, એટલે સજીવન મૂર્તિના અભાવમાં પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ ફક્ત સ્વભાવના સંસ્કારી જીવોને પ્રાપ્ત થાય છે, કેમકે પૂર્વકાળમાં એને સજીવન મૂર્તિના યોગમાં એ બીજ જ્ઞાન મળેલું છે. એ સમ્યક જ્ઞાનનું બીજ છે એટલે એને પદાર્થ નિર્ણયને બીજ જ્ઞાન પણ કહે છે, અને એ બીજ જ્ઞાન કૃપાળુ દેવે સુભાગભાઈને આપેલું, ત્યાર પછી એ સમ્યક દર્શનને પ્રાપ્ત થયેલા. એ બીજ જ્ઞાનની પ્રાપ્તિ કદી નિષ્ફળ, એ બીજની પ્રાપ્તિ કદી નિષ્ફળ જતી નથી, એ બીજ કદી બળતું નથી, કેમ કે શાશ્વત એવા આત્માના સ્વભાવના સંસ્કાર પણ શાશ્વત છે. અને એક ભાવમાં નહીં તો બીજા, એ ભાવનું આયુષ્ય પણ બહુ અલ્પ હોય તો ત્રીજા ભાવમાં પણ, ત્રી ઇંચમાં પણ ક્યાંથી પામે નહીતર. સંઘની પંચેન્દ્રિય ત્રી ઇંચ પ્રાણી, આપણા શાસ્ત્રો એ વાત સ્પષ્ટ કરે છે કે ત્યાં પણ સમ્યક દર્શન છે, અને આજે પણ અઢી દ્વીપની વાર પંચમ ગુણ સ્થાન સુધી જાય છે, અસંખ્ય સમ્યક દ્રષ્ટિઓને સરાવતું છે જળચર પ્રાણી તરીકે. એ સ્વભાવના સંસ્કાર એક વખત લીધેલા છે, મિથ્યાત્વ અવસ્થામાં ત્યાં ચાલ્યા ગયા, ત્યાં પણ એ સંસ્કાર જાગૃત થઈ કોઈ પણ શાસ્ત્ર સત્પુરુષ સજીવન મૂર્તિના સદભાવ વિના પણ પામે છે, એવું એનું મહત્વપૂર્ણ સ્થાન છે. અને તે સ્થાનમાં સમ્યક દર્શન નિવાસ કરવાનું છે, એટલે કૃપાળુ દેવે બહુ મહત્વપૂર્ણ વિષય બે જ શબ્દોમાં પ્રતિપાદન કર્યો છે. આત્મા છે, એ આત્મા છે ઉપર એક ગ્રંથ લખવો હોય તો લખી શકાય, શબ્દ બે છે, પણ એટલી વાત એમના અણી લીટીના ભસનામૃતમાં પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે એમ કરીને સ્થાપી છે. વિષય વિસ્તાર થવા યોગ્ય છે, પરંતુ આજનો આપનો સંદેશાધ્યાય સમાપ્ત થાય છે. કાલે આ વિષય સવારથી લઈશું.